તારીખ 15/6/1993 શ્રી સમયસર ગાથા 142 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 123
શ્રી સમયસર પરનાની કરતા કર્મ અધિકાર 142 ગાથા ચાલે છે. સમયસાર એટલે શુદ્ધ આત્માનો અનુભવ કરનાર જીવ નવી પક્ષમાં કક્ષાને ઓળંગીને અનુભવ કરે છે એવી છેલ્લી પરિસ્થિતિ અહીંયા દર્શાવે છે. વાત તો એ લીધી કે જે જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે એ જીવની અહીંયા વાત છે. જે જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરતો જ નથી એને તો જીવમાં કર્મ બંધાયેલા છે, જીવ સાથે એ વ્યવહાર નિના વિષયની એને ખબર નથી. જીવ કર્મથી બંધાયેલો નથી એવા નિશ્ચયને એના પક્ષની પણ એને ખબર નથી અને પ્રમાણના વિષયની પણ એને ખબર નથી. એટલે એક વાત તો સ્પષ્ટ થાય છે કે જેને નય જ્ઞાનનો અભ્યાસ છે તેમ છતાં જે કોઈને કોઈ પ્રકારે અટકે છે એવો જીવ ન અટકે તો અનુભવ કરે એમ કેવું છે. અટકવાના ત્રણ પ્રકાર લીધા કે એક તો વ્યવહારનીના વિષયભૂત જે કાંઈ વિષય છે એ વિષયમાં જીવ અટકે છે એટલે હું કર્મથી બંધાયેલો છું, કર્મના ઉદયે મને દોષ છે, મારી દશામાં અનંતકાળથી પરિભ્રમણ અને દોષ ને દુઃખ ચાલ્યું આવે છે. આ બધો જેટલો અવસ્થાનો વિષય છે અને અભ્યાસ કરતા આગળ જીવના ગુણોનો વિષય છે, ગુણભેદોનો વિષય છે, ધર્મભેદોનો વિષય છે, એ બધો વ્યવહારનીમાં જાય છે. પક્ષ થાય છે ત્યારે જીવને એ વાત ઉપર વધારે વજન રહે છે. હા, જેનો પક્ષ થાય છે એ વાત ઉપર એનું વજન વધે છે, એનું નામ પક્ષ. અને વજન એટલું વધતું હોવાથી એને બીજી બાજુનું વજન જે બેલેન્સ સંતુલન રહેવું જોઈએ એ સંતુલન નથી રહેતો, માટે એને પક્ષ કહીએ છીએ. જો સંતુલન રહે તો એને પક્ષ ન કહીએ. એટલે આ ગાથા છે એ શાસ્ત્ર જ્ઞાન કર્યા પછી સંતુલન રહેવા સંબંધીની ગાથા છે એમ કહીએ તો ચાલે. આપણે તો એક પ્રકરણ તત્વાનુશીલનમાં ભાવ સંતુલનનું લીધું છે. આ શાસ્ત્રમાંથી એ વિષય નીકળે છે, આગમમાંથી આ વિષય પણ નીકળે છે. ફરીથી લઈએ ટીકા. જીવમાં કર્મ બદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ તે બંને નય પક્ષ છે. કોનો કોને નય પક્ષ છે? જેને હજી અનુભવ નથી થયો તેને. અનુભવી જીવને પણ આવો વિકલ્પ આવે? આચાર્ય મહારાજ શાસ્ત્ર રચે ત્યારે અબદ્ધ પ્રશ્નની ગાથા લખે તો એમને કઈ નિશ્ચયનો પક્ષ થયો છે એમ કહેવાય નહીં. અબદ્ધ પ્રશ્નની ગાથા લખે કે નથી લખે આગળ તો એમને કઈ 15મી ગાથા એ છે ને અબદ્ધ પ્રશ્નની છે. તેરના ભાવાર્થમાં એ લખ્યું છે કે હવે અહિયાં 15મી ગાથા છે એ શુદ્ધ ના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે જ સમ્ય જ્ઞાન છે. એમને શુદ્ધનયનો પક્ષ ગણવો નહીં ની વાત લીધી. 143માં પ્રમાણ લેશે, 15માં એને નહીં ની અનુભૂતિને જ નહીં ત્યાં નહીં કહેવામાં આવ્યો છે. શું તો કહે છે કે અહીંયા વાત ચાલે છે અજ્ઞાનીને જ્ઞાની બનાવવાની વાત ચાલે છે. અજ્ઞાનપણું છૂટીને જ્ઞાની કેમ થાય એ હેતુથી અહીંયા વાત ચાલે છે. એટલે જ્ઞાનીની ચર્ચા કરવાનો અહીંયા પ્રશ્ન રહેતો નથી. એટલા સ્પષ્ટીકરણ સાથે ફરીથી કે જીવમાં કર્મ બદ્ધ છે એવો જે વિકલ્પ, તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો વિકલ્પ, તે મિથ્યાત્વ અવસ્થામાં બંને નય પક્ષ છે. એવો વિકલ્પ છે એ અનુભવ પહેલાનો વિકલ્પ છે, એ બંને નય પક્ષ છે. એ બંને નય પક્ષને જે ઓળંગી જાય, અતિક્રમી જાય, એટલે નિર્વિકલ્પ સ્વરૂપના આશરે એને બે માંથી એકય પડખાનો વિકલ્પ ઉત્પન્ન થાય. શું? અને પોતે નિર્વિકલ્પ થાય તે સકળ વિકલ્પને અતિક્રમો થકો, અતિક્રમે છે અને અતિક્રમો થકો, પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. જ્યારે બંને વિકલ્પ છૂટી જાય એટલો નિર્વિકલ્પ સ્વરૂપનો રસ ઘટ થાય, એનું ઘટપણું બતાવવા માટે વિજ્ઞાન ઘન થયો એમ કહે છે. કેમ કે જ્ઞાનની અહીંયા પ્રધાનતા છે. સમ્યક દર્શન પહેલા જ્ઞાનની પ્રધાનતા છે. અનુભવ થશે ત્યારે સમ્યક દર્શન થશે, ત્યારે દ્રષ્ટિ ખુલશે અથવા સવળી થશે. પણ અહીંયા વિજ્ઞાન ઘન થયો એ પહેલા જ્ઞાનમાં લક્ષમાં વસ્તુ છે, એટલે એનો રસ વીધો. કે કોનો રસ વીધો? નિર્વિકલ્પ સ્વરૂપનો રસ વીધો. અને એ નિર્વિકલ્પ સ્વરૂપની એકાકાર દશા થઈ ત્યારે નિર્વિકલ્પ વિજ્ઞાન અતિક્રમો થકો, પોતે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન એક એટલે અભેદ અદ્વૈત એવો થઈને સાક્ષાત સમયસાર થાય છે. ત્યાં દ્રવ્યપર્યાયનો ભેદ ન લીધો, પછી એ પોતે સાક્ષાત સમયસાર છે. દ્રવ્ય તો સમયસાર હતો, પર્યાય પણ સમયસાર થઈ ગયો, એટલે આખો આત્મા એને સમયસાર જ. બે દ્રવ્ય પર્યાય બે સમયસાર છે, એટલે આખો આત્મા એનો સમયસાર થાય છે. એટલું કહીને વધારે સ્પષ્ટીકરણ એ આપે છે આચાર્ય મહારાજ કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એવા વિકલ્પમાં જ્યાં સુધી રોકાયેલો છે. રોકાયેલો એટલા માટે કયો કે વસ્તુ તો નિર્વિકલ્પ છે અને પરિણમનમાં જે વિકલ્પ છે એ વિકલ્પની સાથે એકત્વ વર્તે છે. જે મુખ્ય મુદ્દો છે એ આ છે. પક્ષ કહેવાનું કારણ એ છે, મિત્ર કોઈ એમ કહે કે અમને વિકલ્પ તો બહુ જ આછા પાતળા આવે છે, પછી એને અમારે પક્ષ કેવી રીતે, તમે એને પક્ષમાં કેમ નાખો છો? કાંઈ બહુ અમને એવા ખેંચ પકડના વિકલ્પ નથી. તો કઈ ખેંચ પકડના છે? અત્યારે નહીં દેખાતા હોય તો અમુક કાળે દેખાઈ જશે, પણ એની પકડ દેખાયા વિના રહેશે નહીં. સામાન્ય રીતે જેને જેનો પક્ષ હોય છે, ત્રણ પક્ષ પડે છે આમાં. વ્યવહારના વિષયનો પક્ષ પડે છે, પક્ષ ઉત્પન્ન થાય છે મુમુક્ષુને, કા નિશ્ચયના વિષયનો પક્ષ ઉત્પન્ન થાય છે, અને કા પ્રમાણના વિષયનો પક્ષ ઉત્પન્ન થાય છે. જ્યારે એને જે પક્ષ હોય એ વિષયનું પ્રતિપાદન આવે શાસ્ત્રમાં કે શ્રી ગુરુની વાણીમાં, ત્યારે એને એમ લાગે કે બરાબર, હું વિચારું છું, હું સમજું છું અને હું માનું છું એમ જ મને શ્રી ગુરુ કહે છે, માટે મારી વાત બરાબર છે, આમ એને લાગી જાય. પછી એથી વિરુદ્ધ પક્ષનો નિશ્ચયને વ્યવહાર તો વિરુદ્ધ પક્ષ છે. વિરુદ્ધ પક્ષની વાત આવે ત્યારે સાંભળી ન સાંભળી કરી લે, ઠીક છે તો નિશ્ચયથી એમ પણ છે કે આપણને ખબર નથી, નિશ્ચય વાળો એમ કે વ્યવહારથી એમ છે આપણને ક્યાં ખબર નથી, પ્રમાણ વાળો એમ કે નિશ્ચય નહીં વ્યવહાર નહીં તો પ્રમાણમાં હમાયેલા છે નહીં તો બે ની આપણને ખબર છે ત્યારે તો આપણે પ્રમાણની વાત કરીએ છીએ શું. એટલે બીજી જે વાત આવે એને એટલી ગૌણ કરે કે જાણે એ કાંઈ વસ્તુ જ નથી, એ કાંઈ વિષય જ નથી. અને પોતાને જેનો પક્ષ હોય એના ઉપર એનું ભાવમાં વિશેષ વજન જાય અને એકત્વ એ વિષયના વિકલ્પનું એકત્વ મટે નહીં. એના પરિણામ સ્વરૂપે શું થાય કે એ વિષયના વિકલ્પનું એકત્વ ન છૂટે અને ભિન્ન પડીને, રાગથી ભિન્ન પડીને, વિકલ્પથી ભિન્ન પડીને અનુભવ ન કરી શકે. એટલે મોક્ષ માર્ગમાં એનો પ્રવેશ ન થાય, એની દ્રષ્ટિ ન ખુલે, એની દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર ન આવે અને એનું ભવ ભ્રમણનો છેડો ન આવે. આમ થાય. એવી કેવી રીતે વ્યવસ્થિત છે કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા પક્ષને અતિક્રમ હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. શું કહેવું છે? અનુભવ પહેલા તો ભેદ જ્ઞાન થાય છે. અનુભવ પહેલાની દશામાં તો ભેદ જ્ઞાન વર્તે છે અને એ ભેદ જ્ઞાનની પ્રક્રિયા શું છે કે જે જે વિકલ્પ ઉઠે તેનો નિષેધ થવો જોઈએ, જે જે વિકલ્પ ઉઠે તેનો નિષેધ થવો જોઈએ. તો વ્યવહાર નહીં ના પક્ષ વાળાને તો યથાર્થ ભેદ જ્ઞાન જ ચાલે નહીં, કેમ કે એને તો હજી પક્ષ જ બદલ્યો નથી. અનાદિનો જે પક્ષમાં છે એ પક્ષમાં ઊભો છે એટલે એનું ભેદ જ્ઞાન તો કાંઈ સરખું ચાલે નહીં. હવે જે નિશ્ચય નહીં ના પક્ષમાં છે એમાં એક જીવને ભેદ જ્ઞાન ચાલે છે અને એક જીવને ભેદ જ્ઞાન નથી ચાલતો. જેને શુદ્ધાત્મા લક્ષમાં આવ્યો છે તેને શુદ્ધાત્માના લક્ષે ભેદ જ્ઞાન ચાલે છે અને જેને શુદ્ધાત્મા નથી આવ્યો લક્ષમાં એ વ્યવહારના વિષયનો નિષેધ કરે છે પણ ઓલા વિકલ્પને પકડી રાખે છે. હું શુદ્ધ છું, હું ત્રિકાળી છું, હું ધ્રુવ છું, એ વિકલ્પની પકડ એને જોરથી આવે છે. કેમ કે એને બુદ્ધિપૂર્વક એમ સમજ્યો છે કે જોર અહીંયા દેવા જેવું છે, આ ધ્રુવ ઉપર જોર દેવા જેવું છે એમ સમજીને જોર દે છે. ધ્રુવને ની મહત્તા આવીને સહેજે જ્ઞાનમાં એનું મહત્વ ભાસીને જે જોર જવું જોઈએ અકૃત્રિમપણે સહજપણે એમ નથી થતું. ધ્રુવનો વિષય અંધારામાં છે, એ પોતે જ્ઞાનમાં નથી. એને ધ્રુવનો વિષય આવ્યો, પકડાતો નથી, એ વખતે જ્ઞાનમાં રહેતો નથી, લક્ષમાં રહેતો નથી, પણ એને એટલી સમજણ છે એટલે ઓગે ઓગે એ સમજણ પ્રમાણે ચાલે છે. એમ દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરવી જોઈએ માટે આપણે ભક્તિ કરીએ છીએ, એ ઓગ સંજ્ઞા એ ભક્તિ છે. અને દેવને જોતા જ એમનું બહુમાનું, જ્ઞાનમાં દેવનું સ્વરૂપ આવતા જ એમના પ્રત્યે બહુમાન અને ભક્તિના પરિણામ થાય તો એ સહજ પરિણામ છે, કેમ કે સ્વરૂપ જ્ઞાનમાં આવે છે. મહિમાવંત ચીજ જ્ઞાનમાં આવતા એનું મૂલ્ય ભાસીને મહિમા થાય તે સહજ છે અને જ્ઞાનમાં જ ન આવે સ્વરૂપ અને મહિમા કરવા યોગ્ય છે માટે કરું છું એને અહીંયા કૃત્રિમતા અને ઓગ સંજ્ઞા કહેવામાં આવે છે. તો એને ભેદ જ્ઞાનનો વિકલ્પ ન ચાલે, વિકલ્પ ચાલે પ્રયોગ ન ચાલે. ઓગ સંજ્ઞાએ જે જીવ ભાવ ભાષણ વગર, સ્વરૂપના ભાવ ભાષણ વગર અને સ્વરૂપના લક્ષ વગર નિશ્ચયનો પક્ષ કરે કે જીવમાં કર્મ બંધાયેલા ને સ્પર્શેલા સ્પર્શાયેલા નથી, કર્મ અબદ્ધ સ્પષ્ટ અનન્યમય નિયત, હું તો નિયત સ્વરૂપે છું, નિયત એટલે ધ્રુવ સ્વરૂપે છું, તો એને ભેદ જ્ઞાનનો નિષેધ નથી થતો એટલે પોતાના જ વિકલ્પનો એને નિષેધ નથી થતો. અને જે જીવને નિર્વિકલ્પ સ્વરૂપ જ્ઞાનમાં આવ્યું છે એને યથાર્થપણે ભેદ જ્ઞાનનો પ્રયોગ પોતાના પરિણામમાં ચાલતો હોવાથી એને એકત્વ છૂટવાની પ્રક્રિયા ઉત્પન્ન થાય છે અને એ જીવ અનુભવમાં આવે છે. પણ જ્યાં સુધી અનુભવ નથી થયો ત્યાં સુધી એકત્વ મટ્યું નથી ને છૂટ્યું નથી, એ વાત બરાબર સમજમાં હોવી જોઈએ. અને ત્યાં સમજમાં એટલા માટે રહે છે કે લક્ષમાં નિર્વિકલ્પ અને અબદ્ધ સ્વરૂપ છે, માટે એને બીજી કોઈ તકલીફ પડવાની નથી, આગળ જઈને અનુભવ કરશે એમ. નિશ્ચય નિર્ણય પક્ષવાળા જીવો બે પ્રકારના હોય છે, એક નિશ્ચયાભાસી અને એક નિશ્ચયાભાસી નથી પણ નિશ્ચયાભાસીને મટવાની પ્રક્રિયામાં લાગેલા છે એવા, એને નિશ્ચયાભાસી ન કહીએ, કેમ કે એ તો અનુભવ કરવાની સન્મુખ થયા છે એટલા માટે. અને જે વ્યવહારનો પક્ષ કરે છે એ તો ચોખ્ખા વ્યવહારાભાસી છે, અને જે પ્રમાણનો પક્ષ કરે છે, પ્રમાણ પ્રગટ થયા પહેલા પ્રમાણના વિકલ્પથી પ્રમાણનો પક્ષ કરે છે, એ પણ ચોખ્ખા વ્યવહારાભાસી છે. એ બેને તો હજી ઘણું દૂર છે, એ બેને તો ઘણું દૂર છે. નિશ્ચયના પક્ષવાળાને એની પક્ષનું એકત્વની સૂક્ષ્મ ભૂલ નીકળી જાય અને એને યથાર્થ ભેદ જ્ઞાન સ્વભાવ ભાષણ થઈને આવે તો પછી એને અનુભવ થયા વગર રહે નહીં. આમ ચોખ્ખી વસ્તુ સ્થિતિ આવી છે. હવે આ જે પરિણામનો વિષય સ્પષ્ટ થયો એમાં પોતાના પરિણામને મીંડવણી કરીને સમજી લેવાના, મેળવીને સમજી લેવાના કે આપણા પરિણામ કેવી રીતે વર્તે છે. આ સીધી વાત છે. છૂટવાનો ઉપાય ગોતે એટલી પણ ભૂમિકામાં યોગ્યતા હોય, મુમુક્ષુની ભૂમિકામાં એટલી પણ યોગ્યતા હોય કે જો વિકલ્પમાં દુઃખ લાગે તો એ વિકલ્પથી છૂટવા માટે એનો ઉપાય ગોતે કે મારે ખરો ઉપાય, સાચો ઉપાય ગોતવો છે. ખોટો ઉપાય કરવા જતાં વિકલ્પ ચાલુ રહેશે. પછી વ્યવહારનો પક્ષ કરે, નિશ્ચયનો પક્ષ કરે કે પ્રમાણનો કરે, પક્ષ વિકલ્પ ચાલુ ને ચાલુ રહેશે. એટલે સંક્ષેપમાં સમજાવવા માટે જ્ઞાની પુરુષોએ એક વાત પૂછી કે ભાઈ, તને વિકલ્પમાં દુઃખ લાગે છે, એવી યોગ્યતામાં તું આવ્યો છો, જો એવી યોગ્યતામાં ન આવ્યો હોય તો દિલ્હી ઘણો દૂર છે, કેમ કે એનો તું રસ્તો કેવી રીતે ગોતીશ? જે તને વિકલ્પમાં દુઃખ નથી લાગતો એનો બીજો અર્થ એ છે કે તને વિકલ્પમાં સુખ લાગે છે, કે જ્યાં દુઃખ છે ખરેખર દુઃખમાં જે સુખ લાગે છે એ અનુભવનો આભાસ છે અથવા અનુભવનો એ વિપર્યાસ છે. એ વિપર્યાસ તને સુખની શોધ જ નહીં કરવા દે, સુખની ખોજ નહીં કરવા દે, સુખ માટેની ખોજનો પણ પ્રયત્ન નહીં થાય તો પછી બીજી વાત તો આગળ ચાલવાની રહેતી નથી. એટલે ગમે એટલું જીવ સમજે, નિશ્ચયનો વિષય, વ્યવહારનો વિષય, પ્રમાણનો વિષય, શાસ્ત્રનું અધ્યયન અને અભ્યાસ કરીને ગમે તેટલું શીખે પણ આ અનુભવનો માર્ગ હોવાથી, અનુભવ પ્રધાન માર્ગ હોવાથી અનુભવમાં સુખ દુઃખ માટે શું, જ્યાં દુઃખ છે ત્યાં સુખ અનાદિનું લાગે છે એનું શું, એ વિપર્યાસ મટવો જોઈએ કે ન મટવો જોઈએ? એ વિપર્યાસમાં ફેર ન પડે, ત્યાં એને ફેર જે પડવો જોઈએ એ જગ્યાએ ફેર ન પડે તો બીજી જગ્યાએ જે બધો ફેર પડ્યો એ અપ્રયોજનભૂત વિષયમાં પડ્યો છે, પ્રયોજનભૂત વિષયમાં પડ્યો નથી. કેમ કે પ્રયોજન સુખનું છે, પ્રયોજન શાસ્ત્ર અભ્યાસનું નથી, પ્રયોજન સુખનું છે એમ છે ખરેખર. પણ એ પક્ષ યથાર્થ એટલા માટે કહીએ કે એ પક્ષમાં એ અટકવાનો નથી, માટે હા પક્ષમાં દક્ષ છે એટલા માટે ગુરુદેવે બધા ખુલાસા કરી નાખ્યા. નહીતર બે એકમાં આકે રાખે પાછા એમ નથી. હા પણ છતાંય એમ જ સમજવાનું છે કે પક્ષી પક્ષ છે ને પક્ષાંતિકરણ તે પક્ષાંતિકરણ છે, બે વચ્ચે ફેર તે ફેર છે. શું એ માણસ વેપાર કરે ત્યારે એમ કે ભાઈ આ માલ આ ભાવે તમને આપ્યો, એટલે વેપારી નફો ગણી લે કે ચાલો આપણો માલ વેચાઈ ગયો આ ભાવે, જે ભાવે લાવ્યા હતા એનાથી આટલા ઊંચા ભાવે આ માલ વેચાઈ ગયો, એટલે નફો ગણે આટલો નફો આપણા ઘરમાં આવ્યો. ખરેખર ક્યારે આવ્યો છે કે માલ એના ઘરમાં જાય અને પૈસા આપણા ઘરમાં આવે, ત્યારે તિજોરીમાં પૈસા જ્યારે નફાના ન આવે ત્યાં સુધી નફો ખરો પણ એ ચોપડે. હાલો નામું નાખી દો, ઉધાર કરી નાખો બિલ અને માલ ખાતે જમા કરી નાખો. જેને માલ વેચો એના ખાતે ઉધારી ને માલ ખાતે જમા કરી નાખો એટલે તમારા વેપાર ખાતામાં નફો દેખાઈ ગયો. એટલે તમે એમ માન્યું કે બરાબર આપણને નફો થયો, ખરેખર ક્યારે એ બિલના પૈસા તિજોરીમાં કબાટમાં આવે ત્યારે. જો એ પૈસા ખોટા થાય ઉઘરાણીના કે પૈસા આપતી વખતે ઓલો નફાના પૈસા ક્યાંથી વધારે કાપી લે કોઈ પણ કારણ બન્યું ને તો એ ગણતરી ખોટી પડે છે. એટલે ત્યાં માણસ પાકી ગણતરી રાખે છે, નફો ગણે છે અને નથી ગણતો, બે કરે છે, ગણ્યા વગર રહેતો નથી. અને છતાં પાકું ક્યારે પૈસા ખિસ્સામાં આવે ત્યારે. એમ અહીંયા એમ છે કે લક્ષમાં આવ્યો એટલે આત્મા બરાબર હું આવો છું એ બરાબર જ્ઞાનમાં થઈ ગયો, એમાં ભૂલ નથી. એની એ જ્ઞાનમાં ભૂલ નથી. હવે ક્યાં ભૂલ છે કે સાથે જે વિકલ્પ ચાલે છે એ વિકલ્પ સાથે આત્મા એકત્વ કરે છે એ ભૂલ છે, અનુભવ કરે છે એ ભૂલ છે. એટલે જ્યારે એ વિકલ્પનું અતિક્રાંતપણું થઈને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય ત્યારે જ મોક્ષ માર્ગ શરૂ થયો અને ત્યારે જ એનો ભવ બ્રહ્મનો છેડો આવ્યો. એ પેલા છેડો નથી આવ્યો હજી. આ વાત એવી રીતે પાકી રાખવી જોઈએ. હા, પછી તો વધારે લાગે છે ભાવ વાસન, પછી તો એ દુઃખ વધારે લાગે છે. પહેલા તો સ્થૂળ વિકલ્પમાં દુઃખ લાગે, પછી જેમ જેમ પોતાનો અવલોકનનો પ્રયોગ વધતો જાય એમ પોતાના અનુભવને પોતે અવલોકતો હોવાથી પછી સૂક્ષ્મ વિકલ્પોમાં પણ દુઃખ લાગે. પછી જ્ઞાન સાથે સાથે છે એટલે જ્ઞાન અને વિકલ્પ વચ્ચેની વિધિ નિષેધાત્મકપણે વિધિજ્ઞાન ચાલે, વિકલ્પનો રાગનો નિષેધ, શું જે નિષેધ્ય છે તેનો નિષેધ, અને જે વિધેય છે એની વિધિની પ્રક્રિયા ચાલે. રાગ નિષેધ્ય છે અને જ્ઞાન વિધેય છે. વિધિથી આદરવા યોગ્ય તેને વિધેય કહેવામાં આવે છે. એ પ્રકારે ઊભો થાય અને એ પ્રેક્ટિસ ચાલ્યા કરે, એ પ્રેક્ટિસ ચાલ્યા કરે. એ આખી જે સ્થાપના અનાદિથી જે રાગમાં કરી છે એ સ્થાપનાને તોડવાની પ્રક્રિયા છે. શું? જેમ કોઈ મજબૂત પથ્થરને તોડીને ઘણના ઘા માર્યા કરે અને એમાં તિરાડો પડ્યા કરે પણ ન તૂટે ત્યાં સુધી તો નીચે જવાય નહીં, કાંઈ તૂટે ત્યારે નીચે જવાય ને. એમ તિરાડો બધી પડી ગઈ, બધું થઈ ગયું, નબળો પડી ગયો મિથ્યાત્મા પથ્થર, તૂટવો જોઈએ ત્યારે નીચેથી જે અમૃત નીકળશે એ અમૃતનો અનુભવ ત્યારે થશે. ત્યાં સુધી આત્માના આનંદ અમૃતનો અનુભવ નથી. શું ફેર છે? કે લક્ષમાં જ્ઞાન સ્વરૂપી આત્મા હોવા છતાં અથવા અખંડ આત્મા લક્ષમાં હોવા છતાં પરિપૂર્ણ આત્મા લક્ષમાં હોવા છતાં હજી આનંદનો અમૃતનો અનુભવ નથી, આત્મ શાંતિ પ્રગટ થઈ નથી. એટલે એની જે તૃપ્તિ આવવી જોઈએ એ તૃપ્તિને શાંતિની તૃપ્તિ ન આવે. પ્રયોજન તો એનું છે, પ્રયોજન તો જીવને શાંતિનું છે. શાંતિ ન પ્રગટ થાય તો પ્રયોજન સિદ્ધ થયું નથી, એમ વાત છે. લક્ષમાં આત્મા હોય, ભાવ ભાષણ થયું હોય, શું એટલે ખબર પડે. અને નહીતર છે એ રાગ જુદો જોવાય જ નહીં. જ્ઞાન અને રાગ જુદા છે, એની જાત જે જુદી છે, એ અવલોકનમાં જે જાતની પરખ આવે છે એ પરખ જ ના આવે. એ તો જે જ્ઞાનમાં રાગનું પ્રતિબિંબ થાય છે એ જ્ઞાનને ચૂકીને એકલો રાગમાં જ તન્મય થઈને વર્તે, જે અનાદિની દશા છે. તપાસવાની એને પણ તપાસવાની એટલે ખબર પડે કે કેવી રીતે ને શું ચાલે છે અને કેવી રીતે ચાલે છે એ ખબર પડે. શું એને દેખાઈ ગયું છે, ભાસી ગયું છે, એટલે એ રહી શકે જ નહીં દૂર. જેને તૃષા લાગી છે અને પાણી જોયું, એ પાણી ઉપર ઝપટ લગાવ્યા વગર રહી શકે જ નહીં, એટલે એનો પુરુષાર્થ ઉછળે છે. સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ એનો ઉછાળો ખાઈને ઉત્પન્ન થાય છે. સાધારણ નથી ઉત્પન્ન થતો, પછી ઉછાળો ખાઈને ઉત્પન્ન થાય છે, એટલે વાર લાગતી નથી. અને જેને સ્વરૂપ નિશ્ચય નથી થયો, છતાં જે નિશ્ચય નહીંનો પક્ષ કરે છે, એને આ પુરુષાર્થની સમસ્યા ઊભી થશે. કે આપણે પક્ષ તો ઘણા વખતથી કરીએ છીએ, ધ્રુવ 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 તો કર્યા જ કરીએ છીએ, પણ આ પુરુષાર્થ કેમ કામ કરતો નથી, અનુભવ કેમ થતો નથી, પુરુષાર્થ કેમ ઉપડતો નથી આપણો, મહિમા પણ જે ઉપડવો જોઈએ એ કેમ ઉપડતો નથી. હું વિકલ્પ તો આપણે એ જ કરીએ છીએ, બીજા વિકલ્પ આપણે નથી કરતા. શું તો એ વિકલ્પનો તને પક્ષ છે, બીજું કાંઈ નથી એમાં, પણ એ વિકલ્પનો તને પક્ષ છે, પુરુષાર્થ નથી. રાગનું જે તે કાંઈ વીર્યગુણની પર્યાય નથી, અને રાગનું જોર કરીને રાગ વધારીશ તો શું કામ આવશે, રાગના જોરમાં તો રાગ વધશે. જ્ઞાનનું જોર કર, પુરુષાર્થને જ્ઞાન સાથે સંબંધ છે, રાગ સાથે નહીં, એમ છે. જ્ઞાનનું બળ થવું જોઈએ, ગુરુદેવને જ્ઞાન બળ કહેતા. જે જીવને આ ગાથામાં એ વાત કરતા કે જે જીવને શુદ્ધાત્મા લક્ષ્યગત થયો છે એને જ્ઞાન બળ ઉત્પન્ન થાય છે, અને રાગનો એને નિષેધ આવતો હોવાથી રાગનું બળ એનું તૂટતું જાય છે. જેને જ્ઞાનમાં આત્મા નથી આવ્યો એ રાગનું જોર કર્યા કરે છે, અને માને છે કે હું દ્રષ્ટિનો પુરુષાર્થ કરું છું. પછી ભૂલ ક્યાં ખાય છે, સ્થૂળતા ઘણી આવી જાય છે કે હું દૃષ્ટિનો પુરુષાર્થ કરું છું, કેમ કે દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે, દ્રષ્ટિ તો તારી ઊંધી પડી છે, દ્રષ્ટિનો પુરુષાર્થ કરવાનો પ્રશ્ન નથી. જ્ઞાન બળ ઉત્પન્ન થયું નથી, તો તારામાં બળ છે એ રાગ સાથે જોડાય છે, માટે એને રાગ બળ કહેવું જોઈએ. બળ તો પુરુષાર્થની પર્યાય છે, પણ જોડાય છે કોની સાથે, જ્ઞાનના માધ્યમથી જ્ઞાન સ્વભાવ સાથે જોડાય છે, કે અનાદિનો જે રાગ સાથે જોડાય છે એ પરિસ્થિતિમાં તું આગળ વધી ગયો, શું થયું, આમ લાઈન જુદી છે, એને પોતાને સમજવામાં ન આવે. જો આત્મા લક્ષ્યગત ન થયો હોય તો એ વાત સમજવામાં, અંદરમાં ન આવે સમજવામાં, પરિણમનમાં ન સમજાય એને કે મારું પરિણમન કેમ ચાલે છે, એ તો એમ સમજે કે આપણે ધ્રુવનો પક્ષ કરીએ છીએ, આપણે ધ્રુવનો પક્ષ કરીએ છીએ એટલે વાંધો નથી. ખોટી વાત છે, વાંધો એટલો ને એટલો જ છે, એમાં કાંઈ ફેર નથી. દુઃખ લાગવું જ જોઈએ, નહીતર દુઃખ નહીં લાગવાનું કારણ એને સુખ લાગે છે એટલું જ નહીં, લ્યો એને ત્યાં સુખ લાગે છે એટલું જ નહીં, એ વર્તમાન અવસ્થામાં સંતુષ્ટ પણ છે, અને એ સંતુષ્ટ પણ તે દર્શન મોહનું બળવાન પણ છે. દર્શન મોહ નબળો પડવો જોઈએ અને બંને બળવાન થાય છે ત્યાં, એટલે વર્તમાન અવસ્થાનું દુઃખ લાગવું જ જોઈએ, તો જ એની પ્રયોજનની દ્રષ્ટિ કાંઈક મુમુક્ષુની ભૂમિકાની ચોખ્ખી થઈ છે, નહીતર હજી દ્રષ્ટિ ઘણી મેલી છે, એમાં એને મેલી દ્રષ્ટિમાં મેલ જુદો દેખાતો નથી. મેલ તો નિર્મળતા દેખાય ત્યારે દેખાય ને, નાના સ્વચ્છત્વ આગળ આ મલિનતા દેખાવાની છે. ભાવમાં તો મલિનતાનો પ્રતિ અવલોકનથી બરાબર એને મીંઢવણી કરવી જોઈએ, મીંઢવે બે ભાવને સાથે. આમાં ફેર શું છે, અનુભવમાં શું ફેર પડે છે, જ્ઞાનનો અનુભવ શું, રાગનો અનુભવ શું, એમ અનુભવના વિષય ઉપર પોતે પોતાની સર્વ શક્તિને કેન્દ્રિત કરે. આ તો જાણવા જાણવામાં લાગી જાય છે, સમયસર વાંચ્યું, હવે ફલાણું વાંચીએ, હવે ઢીંગણું વાંચીએ, હવે આ વાંચીએ, હવે આ વાંચીએ, એમ પત્તો નહીં લાગે. અનુભવનો માર્ગ છે, અનુભવ ઉપર તારું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ, તારું લક્ષ્ય કેન્દ્રિત થવું જોઈએ, બીજા બધા વિષયને ગૌણ રાખવા. શાસ્ત્રમાં તો વિષય તો ઘણા સામે આવશે, કંઈ તારે કામના નથી, કામની ચીજ હોય ત્યાં લક્ષ્ય આપવું, જે કામની ચીજ નથી એના ઉપર લક્ષ્ય આપવાથી કોઈ ફાયદો નથી, ઉલટાનું નુકસાન થશે. હા થાય, નુકસાન થાય. એ દ્રઢ થઈ જાય, આભાસ દ્રઢ થઈ જાય. આભાસને આભાસ તરીકે નિષેધવામાં ન આવે તો આભાસ દ્રઢ થઈ જાય, કેમ કે એને ખોટાને સાચું માન્યું છે. ખોટા હીરાને સાચો માન્યો હોય એને છોડે કેવી રીતે? એને છોડી શકે નહીં. એમ એક પ્રસંગ બનેલો ગુરુદેવની ઉપસ્થિતિમાં બીને હતો. પછી વાત પછી બેન શ્રી બેન પાસે ગયા હતા, બે બહેનો સાથે હતા. એવું હતું એ વાત ત્યાં સુધી એ વખતે ગઈ હતી ચર્ચાથી ચર્ચાથી. પછી એમ કહ્યું કે ખોળ ને ગોળ ન માનવો. શું કહ્યું? ખોળ ને ગોળ ન માનવો. બસ વધારે બોલે નહીં, કાંઈ વધારે સ્પષ્ટીકરણ ન આપે. પછી એનો અર્થ કે લાઈન બરાબર નથી, જરા જિજ્ઞાસા રાખીને સમજવાનો પ્રયત્ન કરવો. નહીતર શું થાય કે મારી સમજણ બરાબર છે એને સમજવાની જિજ્ઞાસાનો દરવાજો બંધ થઈ જાય છે. એ દરવાજો બંધ કરે તો પણ મોટી મુશ્કેલી છે. એટલે ખોલાવી નાખ્યો. ખોળ ને ગોળ માનો છો, જિજ્ઞાસા રાખો. આ વિષય સમજવાની જિજ્ઞાસા રાખો. જિજ્ઞાસા બંધ કરી દેશે, બંધ એ ખોલી નાખો. જિજ્ઞાસા બંધ કરવા જેવી નથી, નુકસાન થશે. શું કહે છે કે જીવમાં કર્મબદ્ધ છે એવા વિકલ્પ વાળો પણ એ વિકલ્પને એકત્વ ભાવે વળ્યો છે, જીવમાં કર્મ અબદ્ધ છે એવા વિકલ્પ વાળો પણ હજી એ વિકલ્પને એકત્વ ભાવે વળ્યો છે. અને જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે, બદ્ધ પણ છે ને અબદ્ધ પણ છે, એમ એમ વિકલ્પ કરે છે અને અનુભવ કરતો નથી, તે પણ બંને પક્ષને નહીં અતિક્રમતો થકો, વિકલ્પને પણ અતિક્રમતો નથી. એને બંને પક્ષ વળી ગયા છે પ્રમાણમાં. બોલો, એક એકને વળી ગયો તો આ પ્રમાણ વાળો બે ને વળી ગયો છે. શું? તેથી જે સમસ્ત નય પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. તેથી જે સમસ્ત નય પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. કોઈ પક્ષનું એકત્વ પણ, કોઈ વિકલ્પનું એકત્વ પણ ન રહે ત્યારે એ વિકલ્પનું ઉલ્લંઘન થઈ જાય. પછી ક્યાંય વિકલ્પ એને થાય નહીં, નિર્વિકલ્પ દશા આવી જાય. તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, કોઈ વિકલ્પ પછી રહેતો નથી. લક્ષમાં જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એ સ્વરૂપ ઉપર આખી ભીસ જાય છે. પુરુષાર્થની ભીસ ક્યાં જાય છે? લક્ષમાં જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એના ઉપર પુરુષાર્થની એવી ભીસ જાય છે, એવી ભીસ જાય છે કે સમગ્ર પરિણામ એમાં એકાકાર થાય છે. લક્ષ તો જ્ઞાનની પર્યાય છે અને ભીસ છે એ પુરુષાર્થની પર્યાય છે. મુમુક્ષુ ને બે મૂડી છે, જ્ઞાનની અને પુરુષાર્થની. વિરીનો ક્ષોપક્ષમ અને જ્ઞાનનો ક્ષોપક્ષમ, આ અંતરલક્ષી હોય બે તો બહિર્લક્ષી ક્ષોપક્ષમ ને પણ ભાવ ક્ષોપક્ષમ ભાવે બે હોય છે. ઉપસમ ભાવે તો બે માં ઉપસમ ભાવ છે નહીં. જ્ઞાનને ઉપસમ ભાવ નથી, વિરીનો ઉપસમ ભાવ નથી. ક્ષોપક્ષમ અને ક્ષાયિક બે જ ભાવ છે. એ ક્ષાયિક તો બંનેનું તેરમા ગુણ સ્થાને પ્રગટે, અનંત વિરી ને અનંત જ્ઞાન. તો એ પહેલા ગુણ સ્થાનથી માંડીને બારમા ગુણ સ્થાન સુધી બે ગુણનું પરિણમન ક્ષોપક્ષમ ભાવે હોય છે. એ ક્ષોપક્ષમમાં બે ભેદ, બે પ્રકાર, એક બહિર્લક્ષી અને એક અંતરલક્ષી. બહિર્લક્ષી ક્ષોપક્ષમ ગમે એટલો ઉગ્ર હોય તો એની દિશા ઉલટી હોવાથી, એને સાચી દિશા નહીં મળી હોવાથી એ જીવ નુકસાન કરશે વધારે. જેમ મોટા વેપાર વાળાને ઉલટું પડે ત્યારે નુકસાની પણ ઉટી જાય, અને નાના વેપાર વાળાને ઉલટું પડે તો નુકસાની મોટી ન જાય. 100 રૂપિયાનું 150 રૂપિયાનું શાક લઈને લારી ફેરવતો હોય, એનું શાક બગડી જાય કે કઈ તોફાન થાય ને આખી શાક ની લારી વહી જાય તો 150 માંથી 150 જાય, 150 માંથી 250 જાય. પણ લાખો કરોડો નો જે અબજો નો વેપાર કરતો હોય એને તો લોન લીધી હોય, કઈક કર્યું હોય, લિમિટેડ કંપની કરીને લોકોના પૈસા પબ્લિક ના ખેંચા હોય ને એને નુકસાન જાય, એટલે એની મૂડી ઉપરાંત નું જાય, એને જે રોક્યા હોય એ ઉપરાંત નું જાય. એમ નાનો અને વીરી નો સૂક્ષ્મ વધારે છે અને વેપાર મોટો છે, એટલે એમાં જેમ નફો થવાની શક્યતા વિશેષ છે તેમ નુકસાન થવાની શક્યતા પણ વિશેષ છે. આટલું સમજવા યોગ્ય છે. એટલે એની દિશા સાચી થવી ઘટે છે. જો દિશા ફેર થાય તો તકલીફ થાય. દિશા બે છે, એક અંતર્મુખ ને એક બહિર્મુખ. અહીંયા અંતરલક્ષી જેનો ઉઘાડ છે નાનો ને વીરીનો, એ વિકલ્પ ને અતિક્રમી જાય છે, એટલા માટે વિકલ્પ ચારિત્ર ગુણ ની પર્યાય છે. એકત્વ છે એ પણ એને ચારિત્ર ગુણ ને લઈને થયેલું છે, અને ત્યાં સુધી મિથ્યા તો વિના ભાવે પણ એ સાથે રહે છે. એટલું જોર આવે છે જ્ઞાન નું ને પુરુષાર્થ નું કે એક તબક્કે જ્યાં વિકલ્પ અસ્ત થયો ત્યારે અનંતે અનંત ગુણ આત્મા માં એકાગ્ર થાય, સર્વગુણાંશે સમ્યક ઉત્પન્ન થાય. સંકેત જે આ પ્રક્રિયા ત્યાં કોઈ ગુણ એવો બાકી ન રહે કે જે વિપરીત ચાલે પૂરેપૂરો. પછી આંશિક શુદ્ધિ થાય તો બીજી વાત છે, પણ આખા આત્માનું સમગ્ર પરિણામ આંશિકપણે શુદ્ધ થઈને આત્મામાં એકાકાર થઈને પરિણમે. નિર્વિકલ્પ દિશામાં તો આત્મામાં એકાકાર થઈને પરિણમી જાય છે. એટલા માટે પછી ભવભ્રમણનો ત્યાં અભાવ થઈ જાય છે. મોટો ફાયદો એ છે કે એ જીવને હવે અનંત ભવભ્રમણ રહ્યો નથી. એ જીવ મોક્ષ મની સિદ્ધ ભગવાનની નાતમાં ભયો, અને એ જીનેશ્વરનો લઘુનંદન થયો, ભગવાનના પુત્ર તરીકે એને સ્વીકાર્યો, જિનેન્દ્રદેવના પુત્ર તરીકે એને સ્વીકારવામાં આવ્યો છે. કર્માગમની અંદર એને પદવી આપી છે, એ જિનેશ્વરનો લઘુનંદન છે. લઘુ એટલે કે એ નાનો જીન છે, ભગવાન મોટા જીન છે ને આ નાના જીન છે, પણ છે જીન, આ પણ જીન છે ને આ પણ જીન છે. સમ્યક પ્રકારે વિષય કષાય અને મિથ્યાત્વ ઉપર વિજય મેળવ્યો હોવાને લીધે તેમને જીન કહેવામાં આવ્યા છે. ટોડરમલજીએ ભૂમતસારની ટીકા કરતા આ વાત કરી છે. શા માટે એને જીન કહો છો? અમે જીનત્વને પ્રાપ્ત થયા છે માટે અમે એને જીન કહીએ છીએ. કર્ણાનું યુગના વિષયમાં એટલું મહત્વ આપ્યું છે. આ વિષય તો કર્ણાનો યોગ નો ચાલે છે, અને કર્ણ પરિણામો ની તો વાત ચાલે છે. મહત્વ એટલું આપે છે અહીંયા 143 માં બહુ મહત્વ આપશે આચાર્ય મહારાજ. એટલે તે બંને પક્ષ ને નહીં અતિક્રમતો થકો, વિકલ્પ ને અતિક્રમતો નથી. એના વિકલ્પ ક્યારે થોડા કાળ માટે, અલ્પકાળ માટે, ક્ષણાર્ધ માટે પણ શાંત થતા નથી. તેથી જે સમસ્ત નય પક્ષને અતિક્રમે છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. જે સમસ્ત નય પક્ષને અતિક્રમે છે તમે તો પ્રમાણ લીધું જ નહીં પછી, કારણ કે તો વ્યવહારમાં જાય છે ને એટલે બે જ વાત પછી લે છે. તો કોડ પાડીને વિશેષ એટલા માટે લીધો કે કોઈ એમ કે ગમે તો નિશ્ચય નો પક્ષ નથી, અમારે વ્યવહાર નો પક્ષ નથી, તો કે પ્રમાણ નો છે કે નહીં તપાસી લેવું પાછો. અને જો પ્રમાણ નો પક્ષ હોય તો એ વ્યવહાર નો જ પક્ષ છે, એ જે નિશ્ચયના પક્ષમાં પણ આવ્યો નથી. તેથી જે નય પક્ષ ને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પ ને અતિક્રમે છે, જે સમસ્ત વિકલ્પ ને અતિક્રમે છે તે જ સમયસાર ને પ્રાપ્ત કરે છે. કેમ કે સમયસાર એટલે શુદ્ધ આત્મા છે, એ વિકલ્પાતીત છે. કેવું સ્વરૂપ છે? વિકલ્પ થી પાર એવું સ્વરૂપ છે, એને પ્રાપ્ત પ્રાપ્તિ નામ અનુભવ, અનુભવ એટલે પ્રાપ્તિ ને પ્રાપ્તિ એટલે અનુભવ. પ્રાપ્ત માં નવું ઉત્પન્ન થયું એમ નથી લેવું, કેમ કે એ તો પ્રાપ્ત ની જ પ્રાપ્તિ છે, અનાદિથી છે જ વસ્તુ, તો નવી પ્રાપ્ત કરવાનો પ્રશ્ન નથી. પણ અનુભવ થયો એને પ્રાપ્ત થયું એમ કહેવામાં આવે છે. તો એ સમયસાર ને પ્રાપ્ત કરે છે એટલે સમયસાર ને અનુભવે છે, ડેશ કરીને અર્થ કર્યો છે. પ્રાપ્ત કરે છે એટલે અનુભવ કરે છે, અનુભવે છે અર્થ પણ કર્યો છે એમ પ્રકારે. એટલે અહીંયા એક ખાસ સૂચના છે આ જગ્યાએ, કે ક્યાંય પણ વિકલ્પમાં જોર જવું જોઈએ નહીં. ચાહે તે વિકલ્પ હોય, ગમે તે વિષયનો વિકલ્પ હોય, કયો વિષય બાકી રહ્યો? વ્યવહાર નિશ્ચય ને પ્રમાણ થયા પછી હવે કયો વિષય બાકી રહ્યો? કે ચાહે તે વિકલ્પ હોય, વિકલ્પ તોડવાનો છે, વિકલ્પ ને વળગવાનું નથી. અને વિકલ્પ જ્યાં સુધી જીવતો છે ત્યાં સુધી વિકલ્પ નો પક્ષ પણ મિથ્યા દ્રષ્ટિને જીવતો છે. પછી એનો વિષય ગમે તે હોય, એની સાથે એને કઈ વિશેષતા લેવી નહીં. ભાવાર્થ, જીવ કર્મ થી બંધાયો છે તથા નથી બંધાયો, એ બંને નય પક્ષ છે. સાદી ભાષામાં જયચંદજી એ વાતને કરે છે કે જીવ કર્મ થી બંધાયો છે અથવા જીવ કર્મ થી નથી બંધાયો, એ બંને નય પક્ષ છે. એક એક નય નો વિકલ્પ છે, નય પક્ષ છે એમાં એક એક નય નો તારો જે વિકલ્પ છે એ પક્ષ સાથેનો વિકલ્પ છે. તેમાંથી કોઈ કે તો બંધ પક્ષ પકડ્યો અને તેને વિકલ્પ જ ગ્રહણ કર્યો. બંધ પક્ષ પકડીને પણ એને શું કર્યું? વિકલ્પ ને જ ગ્રહણ કર્યો. કોઈએ અબંધ પક્ષ પકડ્યો એને પણ વિકલ્પ ને જ ગ્રહણ કર્યો, એથી વધારે શું કર્યું? અને કોઈએ બંને પક્ષ પકડ્યા તેને પણ પક્ષરૂપ વિકલ્પ નું જ ગ્રહણ કર્યું. ઠીક, એ પ્રમાણ થી બે પક્ષ પકડ્યા. અમે તો આ ખેંચતા નથી, આ ખેંચતા નથી, શું તો બે ખેંચે છે, એક ખેંચવાના બદલે તો બે ખેંચે સ્વયં કે છે. જો શું અર્થ કર્યો અહીંયા, કે કોઈ બંને પક્ષ પકડ્યા એને પણ પક્ષ પક્ષરૂપ વિકલ્પ નું જ ગ્રહણ કર્યું છે. એ શું કરવા એમ કે છે, એ તોડદજી બહુ સારો ખુલાસો કર્યો સાતમા અધિકારમાં આવે છે, કે વ્યવહારના પક્ષવાળાને વ્યવહારનો પક્ષ છૂટશે. કેમ કે કોઈ નિશ્ચયના પક્ષવાળો પણ અથવા એનો પ્રતિપક્ષ બતાવીને એમ કે છે કે આ વાત બાકી રહે છે તારે. નિશ્ચયના પક્ષવાળાને પણ કોઈ ભૂલ કરશે કે પણ આ વ્યવહારનું પડખું છે એ પણ તારે એની જગ્યાએ કઈક એને એના સ્થાને તો એને રાખવું પડે, નિતર સંતુલન રહે નહીં. તો ઈ એને એક બીજું પડખવાનું કોઈ ભાન કરાવશે તો એને કઈક વાત ધ્યાનમાં આવશે કે ઠીક વાત છે, પ્રમાણે પક્ષ વાળો કોઈને નહીં છૂટે. શું? કેમ કે એને બે પક્ષ પકડ્યા છે અને એ એમ માનતો થાય છે કે હું આ બે વ્યવહારાભાસી ને નિશ્ચયાભાસી કરતા હું આગળ છું, ખરેખર એ બે થી પાછળ છે. ઉભ્યા પાસે ત્યાં કીધું, ત્યાં ઉભ્યા પાસે શબ્દ વાપર્યો છે સાતમા અધિકારમાં. ટોડરમલજીએ ઉભ્યા પાસે શબ્દ વાપર્યો છે. એ ઉભ્યા પાસે જે વધારે ફસાયેલો છે, કેમ એ તો એમ જ કે છે કે અમે તો નથી વ્યવહારનો પક્ષ કરતા નથી, અમે નિશ્ચયનો પક્ષ કરતા. પક્ષ કરતા તો પક્ષ આભાસે થઈ જાય છે, પોતાની ત્રીજો આભાસ થાય છે અને એ સૌથી ખરાબ છે પાછો. કેમ કે અહીંયા એને અસમાધાન થવાનું કોઈ કારણ નથી, તો એને એમ થાય છે કે મને સમાધાન વર્તે છે બધું. તને સમાધાન વર્તે છે એમ તું કહે છો, તો એક વાત તો તું લાવ કે નિર્વિકલ્પ દશા થઈને આનંદ કેમ આત્માનો ઉત્પન્ન થયો? માટે ત્યાં પણ ફસાવા જેવું નથી. એ જરા એટલા માટે આ ગાથા લીધી છે આચાર્ય મહારાજ, પક્ષ થી અતિક્રાંત થઈને નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન થયો, આત્માનો નિર્વિકલ્પ આનંદ નો અનુભવ આવ્યો, નિર્વિકલ્પ સસંવેદન જ્ઞાન નો અનુભવ થયો, તો તમે એક પક્ષ નથી, ભીતર એક પક્ષમાં ને પૂછો, કોઈ પણ પક્ષમાં હો, પક્ષમાં એ પક્ષમાં છો, હું સાક્ષી થયો નથી. એ સાક્ષી શબ્દ પક્ષ ની વિરુદ્ધ નો છે. પ્રતિપક્ષ નો શબ્દ વિચારીએ તો પક્ષ નો ભાવ થી વિરુદ્ધ પ્રતિપક્ષ નો ભાવ સાક્ષી નો ભાવ છે. સ્વરૂપે જે આત્મા સાક્ષી છે એવો ભાવ સાક્ષી ભાવ પ્રગટ કર. સ્વરૂપમાં ક્યાં પક્ષ છે? આત્મ સ્વરૂપમાં કોઈ પક્ષ છે કે કોઈ પક્ષ નથી? આત્મા તો પોતે સાક્ષી સ્વરૂપે છે, તો પણ સાક્ષી થઈ ગયા, મધ્યસ્થ થઈ ગયા, સાક્ષી થઈ ગયા, બસ પછી પક્ષ નથી. પક્ષ નો દોષ તને ગણતા નથી. હું સાક્ષી ન થા કોઈ પક્ષમાં ઉભો છું, તારો વિકલ્પ ચાલુ રહ્યો છે અને એ વિકલ્પ ચાલુ છે ત્યાં સુધી અને શાંતિ ની તૃપ્તિ થશે નહીં, ભવ ભ્રમણ પણ મટશે. નય ચક્ર નું જ્ઞાન નહીં, આ તો અક્ષાંતિ ક્રાંત થવાની વાત છે. અમારે તો એક જ નય છે, ઠીક છે. અમારે તો બીજો નય છે જ નહી, ઠીક. એકલો શુદ્ધ નહી જ લઈએ છે, એ પ્રમાણની વાત નથી કરતો. એટલો શુદ્ધ નહી લઈએ છીએ, પણ એવો કેવો શુદ્ધ નહી? અધ્યાત્મ નો શુદ્ધ નહી, આગમના શુદ્ધ નહી. ને સાથે સાથે બીજી વાતની અપેક્ષાની જરૂર પડે છે. અધ્યાત્મમાં તો નિર્વિકલ્પ દશા હોવાથી, શુદ્ધ નહી પોતે જ નિર્વિકલ્પ હોવાથી, ત્યાં વ્યવહાર નહીની અપેક્ષા લેવાની જરૂર હતી નથી. એટલે એમણે ના પાડી. અમારે તો એક જ નહી છે, છતાં એ સંતુલન ગુમાવતા નથી. આ એક એમની આશ્ચર્યકારક સ્થિતિ હોય છે. આ એક આશ્ચર્યકારક સ્થિતિ છે. શું એટલે? એમ સરકસ ના ખેલાડી ગમે એવી રીતે સાયકલ ફેરવી શકે એના જેવી વાત છે, એને વાંધો નથી. કેમ કે તો દોરડી ઉપર સાયકલ ચલાવે તોય પડતા નથી. એવી વાત છે. એમની વાત એક વિશિષ્ટ વિચિક્ષણતા અને કાર્ય કુશળતાથી સંપન્ન છે, એમને કઈ વાંધો આવતો નથી. ગ્રેવિટી છૂટતી નથી એને. હેતુ નિશ્ચય ઉપર જોર આપે, હેતુ નિશ્ચય ઉપર જોર આપે કે કેવળ જ્ઞાન ની પર્યાય પરદ્રવ્યમ પર ભાવમ હિમ કહે તો પણ એમની ગ્રેવિટી છૂટતી નથી, સંતુલન છૂટતો નથી. એટલે અમે સેન્ટર ઓફ ગ્રેવિટી રાખવી પડે છે ને? અમે સેન્ટર ઓફ ગ્રેવિટી નો સવાલ છે. પેલું ભૌતિક વિજ્ઞાન છે ને આ આધ્યાત્મિક વિજ્ઞાન છે. ફંડામેન્ટલ પ્રિન્સિપલ ની એક જ પદ્ધતિ છે. શું? મૂળભૂત સિદ્ધાંતો માં એક જ પ્રકાર છે. કેમ કે વિજ્ઞાન તો વિજ્ઞાન છે. શું કહે છે? એ તો મુમુક્ષુ ની વાત છે, જ્ઞાની ની ચર્ચા નો સવાલ નથી ઉભો થતો. અહીંયા જે વિષય ચાલે છે જ્ઞાની નો નથી ચાલતો, મુમુક્ષુ નો ચાલે છે. એટલે જ્ઞાની ની વાતો ગમે એટલા પ્રકારે આવી હોય, અહીંયા કોઈ અપેક્ષા ન લેવી. અમારે એક નહીં છે તો કઈ તો સંતુલન ગુમાવ્યું કે ન ગુમાવ્યું, બેને હોવા જોઈએ કે નહીં, પ્રમાણ થાય કે નહીં, બેને પ્રમાણે છે ને બધું છે, તો વાત કરવાની પદ્ધતિ છે અને એ સંતુલન રાખીને છે. અહીંયા તો જે મુમુક્ષુ અનાદિથી સમ્યક દશાને પ્રાપ્ત નથી થયો, સ્વરૂપને પ્રાપ્ત નથી કર્યું, એને પ્રાપ્ત કરવા માટે આચાર્ય મહારાજે ગાથાને ટીકા લખી છે, એમ લેવાનું છે. અનુભવ પેલા ની વાત છે. અનુભવ પેલા ની વાત છે. કોઈ બંને પક્ષ પકડ્યા, એને પણ પક્ષરૂપ વિકલ્પ નું જ ગ્રહણ કર્યું. એને પણ બીજી પક્ષ જ પકડ્યો છે, પરંતુ એવા વિકલ્પો ને છોડીને શું કે છે? વિકલ્પના વમળને છોડી દીધું. 73 ગાથામાં એ વાત લીધી છે. જેને એકાંત નિર્ણય થયો હોવાથી, નિર્વિકલ્પ સ્વરૂપ નો નિર્ણય થયો હોવાથી, જેને વિકલ્પના વમળને શીઘ્રપણે છોડી દીધું, એ વિકલ્પને વમી નાખશે એમ કે છે, વોમિટ કરી નાખશે, જોરથી ફેંકશે, એને નિષેધ જોરથી છે ને એટલે. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે, તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે રૂપ સમયસારને શુદ્ધાત્માને પામે છે. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે, તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી કોઈ પણ પક્ષ ન પકડે. વિકલ્પને એ પક્ષનો વિકલ્પ પણ છોડી દે, પક્ષ છોડે, પક્ષનો વિકલ્પ પણ છોડી દે, અને શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણે તે રૂપ સમયસારને એટલે શુદ્ધાત્માને પામે છે. જ્યાં સુધી પકડ છે ત્યાં સુધી અનુભવ નથી. વિકલ્પની પકડ છે ત્યાં સુધી અનુભવ નથી. વિકલ્પ તો જ્ઞાનીને છે ને, અનુભવ છૂટ્યા પછી પાછો વિકલ્પ શરૂ થાય છે. તો કે એ ત્યાર પછીનો વિકલ્પ છે, પણ વિકલ્પની પકડ વિનાનો વિકલ્પ છે. કેવો વિકલ્પ છે? પકડ વિનાનો વિકલ્પ છે. જુઓ પરિસ્થિતિ, અજ્ઞાનીને સૂક્ષ્મ પણ વિકલ્પ છે અનુભવ, પહેલા તો હજી એને પકડવાળો વિકલ્પ છે. જ્ઞાનીને સ્થૂળ વિકલ્પ છે ક્રોધાદી નો, લ્યો બીજાને ખબર પડે કે અત્યારે ગુસ્સામાં છે, એને એની પકડ નથી. શું? એકને પકડ છે ને એકને પકડ નથી. પકડ પકડ માં ફેર છે, એક જ માં નથી, ભિન્નપણું વર્તે છે. ચોખ્ખે ચોખ્ખું ભિન્નપણું વર્તે છે. એટલું ભિન્નપણું વર્તે છે કે એ વિકલ્પ ને મેં કર્યો નથી, મેં કરાવ્યો નથી, અને ગમે તેવો હોય તો મારું એને અનુમોદન નથી. નવ કોટીએ એનો ત્યાગ વર્તે છે. ઠીક છે, મનમાં તો વિકલ્પ થયો, પછી મનથી જુદા વર્તે છે. હવે મનથી જુદા પડી ગયા છે એવી વાત છે. જ્ઞાનની દશા, ભિન્નપણાની જે જ્ઞાનીની દશા છે એ અલૌકિક દશા છે. જ્ઞાનીઓ પણ એ દશાને વંદન કરે છે ને. કેવી દશા હશે તો વંદન કરતા છે? અને જિજ્ઞાસા વી જોઈએ સાથે કેવી દશા હશે એ જ્ઞાનીઓ પણ એને વંદન કરી લે છે. એ દશા કેવી હશે એ બી ભિન્ન દશા વર્તા છે. એટલો નિર્વિકલ્પ સ્વરૂપ નો રસ ઘૂંટાતો હશે. સ્વવિકલ્પ દશા વખતે પણ ઘૂંટી ઘૂંટીને નિર્વિકલ્પ દશાનો રસ કેટલો ઘટ થઈને પરિણતિ વર્તતી હશે, કે જેને લઈને ઉપયોગ બહાર જાય ને વિકલ્પ થાય તો પણ એકત્વ સદાય નહીં, ભિન્ન ભિન્ન જ રહે. એટલે કેવી દશા હશે? નિર્જરાધિકારમાં બહુ સરસ વર્ણન આવશે. આ શાસ્ત્રમાં પણ કુંકુંદાચાર્ય દેવે અને અમૃતચંદ્રાચાર્ય દેવે એ દશાનું બહુ સારું વર્ણન કર્યું છે નિર્જરાધિકારમાં. અને વ્યવહારનો પક્ષ હોય તો રાડ નાખી જાય એવું વર્ણન કર્યું છે. બહુ જોરદાર વર્ણન કર્યું છે. ઉપાડે દેવ નિર્જરાધિકારનો બહુ જોરથી કર્યો છે. તેથી નય પક્ષ પકડવો તે રાગ છે. તેથી સમસ્ત નય પક્ષને છોડવાથી વિતરાગ સમયસાર થવાય છે. સમસ્ત નય પક્ષને છોડવાથી વિતરાગ થવાય છે, સમયસાર થવાય છે. એક વખત તો એને એમ લાગે કે હું વિતરાગ થઈ ગયો, સ્વરૂપે છું, અવસ્થામાં થઈ ગયો, કેમ કે રાગ નો અનુભવ નથી, અબુદ્ધિપૂર્વક નો એને પકડાતો નથી, તો કેવડી કેવડી ગમે છે. હવે જો આમ છે તો નય પક્ષ ના ત્યાગ ની ભાવના ને ખરેખર કોણ ન નચાવે? જો નય પક્ષ છોડવા જેવો હોય તો પછી એ નય પક્ષ ને છોડવા માટેની વાત વારંવાર કોણ ન લ્યો? કોણ એને ન ઉપાડે? ખુદ અમૃતચંદ્રાચાર્ય દેવે એ નય પક્ષના ત્યાગની ભાવનાના 23 શ્લોક રચ્યા છે. કોઈ ગાથા ઉપર આટલા શ્લોક ઉઠી રહ્યા, એટલા શ્લોક એમણે 142 ગાથા ઉપર રચ્યા છે. આ સુધી